ઘણા વર્ષે કયાદુને ભાઈ મળ્યો હોવા છતાં બેન ભાઈ સાથે ન રહી શક્યા. માતાજીની ઈચ્છા જાણે તેમને છૂટા પાડવાની હતી. કયાદુને તેનો રંજ નહોતો. માતાજીની ઈચ્છાને વશ થવા કરતાં ચડિયા તો કોઈ ધર્મ કયાદુ પીછાંતી નહોતી. મહારાજ કાયભાઈ કયાદુના ભક્ત બની ગયા. દરેક મહત્ત્વની બાબતમાં તેઓ કયાદુને પૂછીને જ આગળ વધતા. રીઢા રાજપુરુષો અટવાઈ જાય તેવા વિકટ કોયડાના ઉકેલ કયાદુ પરવારમાં બતાવી દેતી. કયાદુ મહારાજ કાયભાઈની ગુરુ જેવી ગણાતી હોવા છતાં તે હજીએ પહેલાંની જેમ સાદાઈથી રહેતી, સાદાઈ તેને સહજ હતી. વૈભવની તેને કદી ઈચ્છા ન થતી, કારણ કે તેના અંતરમાં રાજાના રાજાને અદેખાઈ આવે તેવો વૈભવ ભર્યો હતો. જેના શિષ્ય ગણવામાં રાજા ગૌરવ માને તે નારીનો શિષ્ય સમુદાય પ્રતિદિન વધતો રહે તે સ્વાભાવિક હતું. પણ કયાદુ માનપાનના ખ્યાલ માત્રથી પર હોય તેમ પોતાની આધ્યાત્મિક મસ્તીમાં જીવતી. તેને કશી અપેક્ષા નહોતી, તેને કાંઈ જોઈતું નહોતું, તેને કોઈ રાગ નહોતા, કોઈ દ્વેષ નહોતો. ભક્ત ઘંટાકર્ણને કયાદુની વધતી લોકપ્રિયતા ખૂંચ્યા કરતી. આ છોકરી બાઈ ખુદ રાજા પર વર્ચસ્વ જમાવીને બેઠી હતી એટલે તેનો ખુલ્લો વિરોધ તો થઈ શકે તેમ નહોતો. કદાચ તેથી જ ઘંટાકર્ણના મનમાં કયાદુ સામેનો અણગમો વધ્યા કરતો હતો. ઘંટાકર્ણ મનમાં બરતો કયાદુને આંખે કરવાનો કોઈ લાગ ન મળતો એટલે વિશેષ બરતો. પણ પશુપતિનાથના મંદિરમાં જે કસદાર પ્રસાદ મળતો તેથી ઘંટાકર્ણના શરીર પર એ ઉદ્વેગની અસર ન દેખાતી. પશુપતિનાથનું વિશાળ મંદિર લગભગ ખાલી પડ્યું રહેતું અને કયાદુ રહેતી તે નાનું શું ઘર કીડિયારાની જેમ માનવીઓથી ઉભરાયા કરતું. મંદિર નિષ્પ્રાણ લાગતું. ઘરમાં પ્રાણનો દબકાર અનુભવાતો. આમ વર્ષો વીત્યા. એમાં દસ્યુઓના પ્રદેશમાં દુષ્કાળ પડ્યો. મેઘરાજા રિસાય ત્યારે ગામડાનો શોચ બોલી જાય છે. કુદરત રૂઠે ત્યારે કુદરતને ખોરે જીવનારા ક્યાં જાય. નદી નારા સુકાવા લાગ્યા. કૂવાના નીર ઊંડા ઉતરી ગયા. હરિયારા જંગલો ધીમે ધીમે વેરાન થવા લાગ્યા. દુષ્કાળનું પહેલું વર્ષ દસ્યુઓએ માંસને કંદમૂળ પર ચલાવ્યું. પણ બીજે વર્ષે ઉપરા ઉપર દુષ્કાળ પડ્યો ત્યારે રાજાએ જુવારની ખાણો ખોલીને પ્રજાને મદદ કરવા માંડી. જોકે આ મદદ આભ ફાટ્યું હોય તેમાં ઠીકડું મારવા જેવી હતી. ચોમેર ધકધકતા ભૂખમરાના દાવાનર પર એ મદદ નાની સી અંજલી જેવી હતી. એથી દાવાનર ઠરે તેમ નહોતો. સેંકડો માનવીઓ ભૂખથી તરફડીને મરતા હતા. દસ્યુઓની બાજુના થોડા આર્ય પ્રદેશમાં પણ દુષ્કાળ હતો. આર્યોએ દસ્યુઓના પ્રદેશ પર છાપા મારી તેમની સંગ્રેલી જુવાર લૂંટવા માંડી. મહારાજ ઘંટાકર્ણે દુષ્કાળની ભીષણતાથી અકળાઈ એકવાર કાયભાઈને કહ્યું, માતાજીને આ દુષ્કાળનું નિવારણ કરવાનું કહોને. ચારેકોર આગ લાગી છે તેમાં માતાજી શું કરે. કાયભાઈએ પૂછ્યું, બીજું કાંઈ ભલે ના કરે, આર્યો આપણી જુવારના કોઠાર લૂંટી જાય છે એટલું તો બંધ કરાવો. એમ થાય તો માથે સતત જજુમતો ભય દૂર થાય. મહારાજ મોતના મોંમાં બેઠેલા દસ્યુઓની દયા ખાઈને એટલું કરાવો. તમારી પ્રજા આજ બહુ દુઃખી છે. ઘંટાકર્ણે આજીજી કરતો હોય તેમ કહ્યું. પોતાનો ભંડાર લૂંટાઈ જવાની તેને પણ બીક હતી. આર્યોને હાથે નહીં તો ભૂખ્યા દસ્યુઓને હાથે. હા, એ થઈ શકે. બીજા દિવસે મહારાજ કાયભાઈ કયાદુને મળવા ગયા. આવો રાજન, કયાદુએ સત્કાર કર્યો. માં, દસ્યુઓનો વિનાશ હવે જોવાતો નથી. માનવી માનવીને ખાય એવા કાળમાં દિવસો આવ્યા છે. કાયવયના સ્વરમાં કંપારી હતી. રાજન, કયાધુએ કહ્યું, વાદળ વરસાવે એવા તપસ્વી આ નિર્દૃણ અકારનો અંત લાવશે. માં, એવો તપસ્વી ક્યાં ગોતવો, એની મેરે આવશે. માં, એ આવે ત્યારે પણ આર્યો આપણા કોઠાર લૂંટી જાય છે, એટલું અટકે તોય જેટલા બચ્યા છીએ એટલા દુકાળ પાર કરી જઈએ. મહારાજ, કાવ્યય, કયાદુ અભાન અવસ્થામાંથી જાગ્રત થતી હોય તેમ સ્વાભાવિક સ્વરે બોલી, એટલું તો થવું જ જોઈએ. આપણે મહારાજ વિશ્વામિત્રની મદદ માંગીએ. ખરી વાત છે, આટલા બધા દિવસ મને મહારાજ વિશ્વામિત્ર કેમ યાદ ન આવ્યા? કાયવાઈએ કહ્યું, કહો મહારાજ, વિશ્વામિત્ર પાસે કોને મોકલશું? બીજો કોઈ ન મોકલાય, હું જઈશ. તમે પોતે કેમ? બેન ભાઈને ઘેર ન જાય? પણ તમને તકલીફ? એમાં તકલીફ શી? મારા ભાંડવોને ઉપયોગી થઈશ તો મને આનંદ આવશે. સારું, તમારી સાથે કોને મોકલશું? મારી સાથે કોઈને નહીં. એમ ચાલે? તમે એકલા જાઓ તે શોભે નહીં. મહારાજ, આ શોભાનો સવાલ નથી, પ્રેમનો પ્રશ્ન છે. હું એકલી જ જઈશ. માં, તમારી સફળતા પર હજારો દસ્યુઓના જીવનનો આધાર છે. કાયવય, કયાદુનો સ્વાભાવિક સ્વર પાછો પલટાઈ ગયો. અવાજ અંતરના ઊંડાણેથી આવ્યો. કયાદુની આ મુલાકાતથી તાત્કાલિક લાભ શો થશે તેની માથાકૂટમાં પડીશમાં. ભાઈ બહેનનું આ મિલન માનવજાતના ઇતિહાસમાં યુગ પ્રવર્તક નિવડશે એ નિશ્ચિત છે. મને એ રીતે કામ કરવું ગમે છે. અને વર્તે દિવસે કયાદુ એકલી મહારાજ વિશ્વામિત્રને મળવા ઉપડી. 44. થોડી વારે મહારાજ વિશ્વામિત્ર પોતાની નાની બહેનને લાવતા હોય તેમ આદરપૂર્વક કયાદુને લઈને મંત્રણા ગૃહમાં પાછા પ્રવેશ્યા. સ્વયં મહારાજ જેનો આટલો અભૂતપૂર્વ આદર કરતા હતા તેને સત્કારવા મંત્રણા ગૃહમાં સૌ ઊભા હતા. મહારાણી સાલાવતી પણ હતા, ત્યાં ઊભા રહી ગયા. કયાદુ હતી તો દસ્યુ સ્ત્રી, પણ તેનામાં માનવી માત્રને આકર્ષણ થાય તેવો વિશિષ્ટ પ્રભાવ હતો. પ્રભાવના પણ પ્રકાર હોય છે. કેટલાક પ્રભાવ દાહક હોય છે, કેટલાક પ્રભાવમાં પિતાની સાથે સમી પ્રેરક હૂંફ હોય છે. કયાદુના પ્રભાવમાં દાહકતા નહોતી, શીતલતા હતી. કયાદુને જોઈએ ત્યારે સદા પ્રસન્ન વ્યક્તિત્વની ઝાંખી થાય. પક્ષીને પોતાની મસ્તીમાં એક ડાર પરથી બીજી ડાર પર કિલ્લોલતું મુક્ત મને ઉડતું જોયું છે. કયાદુના વ્યક્તિત્વમાં એવો નિજા આનંદ વ્યક્ત થતો, વ્યાધિ ને વેદના સ્પર્શી ન શકે એવી મસ્તીમાં તે જીવતી લાગે. કયાદુનું નાક ચીબું હતું, બધા દસ્યુઓના હોય છે તેવું. તેનો વર્ણ ગૌર નહોતો, અડદના દાણા જેવો કારો પણ નહોતો, ઘઉંવર્ણાથી થોડો ભીનો એવો તેનો વાન હતો. શરીરનો બાંધો એક વળ્યો અને ઘાટીલો હતો. શરીરના કોઈ ભાગમાં મેદનો વધારો નહોતો, છતાં સ્ત્રીને સૌંદર્ય બક્ષે છે તે બધા જ વણાંકો સપ્રમાણમાં વિકસેલા હતા. તેની આંખો માછલી આકારની ને મીઠી હતી. એ આંખોમાં હેત ઉભરાતું મધુરી મો ફાડને લીધે તેનું વદન ચીબા નાક છતાં કમનીય લાગતું. કારની અસરથી પર હોય તેમ કયાદુના ચહેરા પર કન્યાકાના નિર્દોષ ભાવ તરવર્યા કરતા. માનવ સ્નેહના સમન્વયના પ્રતીક સમી કયાદુમાં સંયમશીલ વ્યક્તિમાં પ્રગટતી આંતરિક આભાના દર્શન થતા. ઇન્દ્રિયોની સહજ વૃત્તિઓ પરનો નિગ્રહ કયાદુ માટે એટલો સ્વાભાવિક હતો કે તેનામાં ચાંચલ્યનો ઇશારો સરખો ન જોઈ શકાતો. સામાન્ય રીતે દસ્યુઓનું નૈતિક જીવન ભ્રષ્ટ માનવામાં આવતું, પરંતુ કયાદુને જોતાં એમ લાગે કે આ આક્ષેપમાં તથ્ય નહીં હોય. કયાદુ પાવિત્ર્યની પ્રતિમા સમી હતી. કયાદુની ચાલમાં માનવીની સામાન્યતાનું ગૌરવ હતું. વિશ્વામિત્ર તેને હાથ જાળીને મંત્રણા ખંડમાં લાવ્યા ત્યારે રાજમહાલયમાં કોઈ અનધિકૃત વ્યક્તિ આવી ચડી હોય તેવું ન લાગ્યું. જંગલમાં વસનારી એ દસ્યુ નારી કાન્યકુબજના રાજમહાલયના મંત્રણા ગૃહમાં પણ એટલી જ સ્વાભાવિક લાગતી હતી, જરાય લાજી મરતી નહોતી. બીજું કોઈ સામાન્ય માનવી હોત તો હહેય વિજેતા મહારાજા અધિરાજ વિશ્વામિત્ર પર આવું આધિપત્ય ભોગવવા બદલ અભિમાનથી ફૂલ્યું ન સમાત. કયાદુના વર્તન કે દેખાવમાં એવા અભિમાનનો પણ અંશ સરખો નહોતો. કોઈ બીજી દસ્યુ સ્ત્રી હોત તો કાન્યકુબજના રાજવૈભવ સમક્ષ ઓજ પાઈ જાત. કયાદુમાં એવો લઘુતાદર્શક સંકોચ પણ નહોતો. કયાદુ પોતાના મૂલ્યો બહારના ઠાઠમાટ પરથી નહીં, અંતરની વિશુદ્ધિ પરથી નક્કી કરતી, એટલે તેને વન કે મહેલ જોવા બેસવા કરતા માનવીના મન જોવાનું વિશેષ ફાવતું. કયાદુનો વ્યવહાર દુન્યવી મૂલ્યોથી પર એવા આધ્યાત્મિક મૂલ્યો પર ચાલતો. ગરીબ ઘરમાં પરણાવેલી બેન સમૃદ્ધ ભાઈના ઘરમાં જે સાહજિક રીતે પ્રવેશે તે જ રીતે કયાદુ વિશ્વામિત્ર સાથે મંત્રણા ગૃહમાં પ્રવેશી. કયાદુનો સંબંધ ઘર સાથે નહીં ભાઈ સાથે હતો. મહારાજ વિશ્વામિત્ર પણ શિષ્ટાચારના બધા ખ્યાલો ભૂલીને પોતાની નાની બહેનનો સત્કાર કરતા હોય તેમ કયાદુને સાલાવતી સમક્ષ લઈ આવ્યા. ગળીભર વિશ્વામિત્ર મહારાજ મટી માનવ બની ગયા. કયાદુ બેન તારે બહાર બેસી રહેવું પડ્યું તે બદલ ભાઈને ક્ષમા કરજે. મહારાજ વિશ્વામિત્રએ કહ્યું, આ ક્ષમા યાચનામાં પણ વિશિષ્ટ ગૌરવ છતું થતું હતું. ભાઈ તમે મને શરમાવોમાં. કયાદુનો કંઠ મીઠો અને ભર્યો ભર્યો હતો. આ કંઠ માનવીના અંતસ્થલને સ્પર્શી જાય એટલો હેતાર હતો. મહારાણી આ મારી નાની બેન કયાદુ કેટલા વર્ષે મળી, હું તો તેને જોઈને છક થઈ ગયો. વર્ષો વીત્યા હોવા છતાં કયાદુ હજી એવડીને એવડી જ લાગે છે. મારાથી માંડ બે એક વર્ષ નાની હશે, હું મોટો બળભાદર જેવો લાગું છું. અને બેન નાની સી છોકરી જોઈ લો. બેન કારની અસરમાંથી મુક્ત રહેવાની ગુરુ ચાવી સી છે. કહી વિશ્વામિત્ર હસ્યા. એ ગુરુ ચાવી તમને અવશ્ય લાગશે. કયાદુ જાણે આગાહી કરી રહી. કયાદુ આવી તેથી થયેલી પ્રસન્નતા વિશ્વામિત્ર ઢાંકી શક્યા નહોતા. કયાદુની વાત કરતા તેઓ ધરાતા નહોતા. તેમના અંતરનો આનંદ જાણે છલકાઈ ચાલ્યો. મહારાજ માનવ બની ગયા. મારે કયાદુ બેન સાથે લડવું છે. સાલાવતીએ કયાદુના બંને હાથ પ્રેમપૂર્વક પકડી લેતા કહ્યું, પહેલે જ પરિચય? વિશ્વામિત્રે પૂછ્યું. હા સાલાવતીએ કહ્યું અને કયાદુની નજીક સર્યા. ખરું છે, ભોજાઈ નણંદ સાથે લડતી જ આવી છે અને રાજાના મંત્રણા ગૃહમાં લડવા સિવાયની બીજી વાત થઈ કેમ શકે? વિશ્વામિત્રે કૃત્રિમ ગાંભીર્ય ધારણ કરી કહ્યું, ના એમ નથી. તો શું છે, પ્રથમ મિલને જ ગુસ્સો કરવાનું શું કારણ? રોજ બેનની વાતો સાંભળવી અને બેન કોઈ દિવસ મોઢું ન બતાવે તેનો ગુસ્સો ના આવે? આટલા વર્ષોથી એ ગુસ્સો મનમાં ભરી રાખ્યો હતો? વિશ્વામિત્રે કૃત્રિમ ગાંભીર્ય ધારણ કરતા પૂછ્યું, હા હવે શું કરશો? બહેનને મારશો તો નહીં ને? ના, મારીશ નહીં. પણ કયાદુ બહેનને મારી પાસેથી ક્યાંય જવા નહીં દઉં. સાલાવતીએ કયાદુની કેડે હાથ મીટતા કહ્યું, દસ્યુઓની મુક્તિની ઘોષણા મારા ભાઈએ તમે આવ્યા તે પહેલાંની કરી દીધી છે. કયાદુ પણ મહારાણી સાથે ટીખરમાં ભરી ગઈ. કુટુંબ મેરા જેવું વાતાવરણ જામી ગયું. બધા હસી પડ્યા. પ્રતરદન, બેન કયાદુના માનમાં આજ મંત્રણાઓ બંધ રાખીએ તો? મહારાજ, વિશ્વામિત્રે સૌનું હાસ્ય સમ્યું એટલે સેનાધિપતિને પૂછ્યું, જેવી આજ્ઞા. પ્રતરદને કહ્યું, ભાઈ હું એવી વાત લઈને આવી છું કે એની વિચારણા મંત્રણા ગૃહમાં થાય તો ઠીક રહેશે. કયાદુએ વચ્ચે કહ્યું, અમારા સેનાધિપતિ મંત્રણા ગૃહ કરતાં ભોજનખંડમાં વધારે સારી વિચારણા કરી શકે છે. વિશ્વામિત્ર મોજમાં હતા. હશે, કયાદુ ગંભીર થઈ ગઈ, પરંતુ મારે તો ભૂખ્યા માનવીની વાત કરવાની છે. હાથમાં કોરિયો લઈને હું તેમની વાત નહીં કરી શકું. સારું, જેવી બહેનની ઈચ્છા. સાલાવતી, તમે ભોજનનો પ્રબંધ કરાવો, અમે બધા હમણાં આવીએ છીએ. વિશ્વામિત્રે કહ્યું, મહારાણી ગયા, બાકીના સૌ મંત્રણા ગૃહમાં પાછા બેઠા. કયાદુએ પોતાના વિસ્તારમાં ઉપરા ઉપર પડેલા દુષ્કાળનું હુબહુ વર્ણન કર્યું. ભૂખમરાથી મરતા સેંકડો દસ્યુઓની કરુણતાની વાત કરી. થોડું ઘણું અનાજ ખાણોમાં ભરી રાખ્યું છે તે પણ આર્યોના સૈન્યો આવીને લૂંટી જતા હોવાની ફરિયાદ કરી. બુભુક્ષિત દસ્યુઓની આર્યોના એ ધાડા સામે ટકવાની અશક્તિ જાહેર કરી. કયાદુએ અંતે કહ્યું, અમારી નજર ક્યાંય નાખી નથી પહોંચતી. કંગાલ લોકો ઘોર નિરાશામાં જીવે છે કે હું બરાબર નથી. મોતની રાહ જોતા દિવસો કાઢે છે. અમારા રાજા કાયવયે મને તમારી મદદ મેળવવા મોકલી છે. અમારું ધાન આર્યોના હાથે લૂંટાતું રોકો તો મોટો ઉપકાર થાય. પ્રતરદન મહારાજ, વિશ્વામિત્રે કહ્યું, લ્યો, સૈન્યમાં પ્રમાદ ન પહેસે તે માટે તમારે કોઈક પ્રવૃત્તિ જોઈતી હતી ને? ઈશ્વરે આપણને પ્રવૃત્તિશીલ રહેવાનો પ્રસંગ મોકલી આપ્યો. મહારાજ, કાયવયનું ઋણ પણ થોડું ચૂકવાશે. ઈશ્વરે આપણને જોઈતી હતી તેવી પ્રવૃત્તિ આપી દીધી. મહારાજ, મને કંઈ સમજાયું નહીં, આપણે શું કરવાનું? આર્યોની સામે લડવા જવાનું? પ્રતરદને પૂછ્યું. પ્રતરદન, સામાન્ય આર્યોમાં પ્રચલિત દસ્યુઓ અંગેના પૂર્વગ્રહોથી મુક્ત નહોતા. ના, એમ કરવાની આવશ્યકતા નથી. દસ્યુઓના પ્રદેશની આસપાસ આપણું સૈન્ય એવી રીતે ગોઠવી દેવાનું કે આર્યો તેમનું અનાજ ન લૂંટી શકે. આપણે આક્રમક નહીં પણ સંરક્ષણાત્મક મોરચો ગોઠવવાનો. વિશ્વામિત્રે સરળતાપૂર્વક સમજાવ્યું. આટલા નાના કામ માટે કાન્યકુંભજના વિશ્વવિજયી સૈન્યનો ઉપયોગ કરવાનું યોગ્ય ગણાશે? પ્રતરદને પૂછ્યું. પ્રતરદન, અનાજના કોઠારનું રક્ષણ તમારે મન સામાન્ય વાત હશે. સામાન્ય પરિસ્થિતિ હોત તો હું તમારી સાથે સહમત થાત, પરંતુ દુષ્કાળના જડબામાં સપડાયેલા માનવી માટે તો કોઠારનું રક્ષણ એ જીવન મરણનો પ્રસંગ છે. તેમને મન આથી વિશેષ મહત્વનો કોઈ પ્રશ્ન નહીં હોય. આપણે હહૈયો પર આક્રમણ કર્યું ત્યારે મહારાજ કાયવય આપણી સાથે હતા, એ વાત ભૂલી તો નથી ગયા ને? મહારાજ કાયવય આર્યોના છુપા હુમલાઓને પહોંચી વળે તેમ હોત તો આપણી સહાય ન માગત. હુમલાખોરો સીધા લડવા આવે તો તેમને પહોંચાય, પરંતુ છુપા છાપા મારે તેને કેમ પહોંચવું? એક એક ગામને સુરક્ષિત કરવાનું કામ કપરું છે. મહારાજ કાયવયના ગામોની રક્ષામાં કાન્યકુંભજનું સૈન્ય ઊભું છે એટલી વાત પ્રસરશે તોય આર્યોના દાડા અંકુશમાં આવી જશે. વિશ્વામિત્રે પોતાનો મુદ્દો ટૂંકાણમાં સમજાવ્યો. આ ચર્ચા લાંબી ચાલી. ભોજનનું મોડું થતું હતું. પ્રતરદનને ઘરે આર્યો સામે લડવાની વાત ઉતરતી નહોતી. ઊંડે પૂર્વગ્રહ કામ કરી રહ્યો હતો, પણ ઉપરથી તેઓ જુદા જુદા બહાના બતાવતા હતા. કયાદુ આશ્ચર્યપૂર્વક જોઈ રહી હતી. રાજા સામે આ રીતે દલીલો થાય એવું તેણે કદી જોયું નહોતું. દસ્યુઓને મન રાજાનો બોલ પવિત્ર હતો. છેલ્લે વિશ્વામિત્રે કહ્યું, મને મારો ધર્મ સમજાઈ ગયો છે. આપણે મહારાજ કાયવયની મદદે જવું એ જ ધર્મ છે. પ્રતરદન સૈન્ય તૈયાર કરો. ચાલો હવે જમવા જઈએ. મહારાણીને બહુ વાત ન જોવડાવીએ. સૌ ઉઠ્યા. 7 દિવસ વિશ્વામિત્રની અતિથિ તરીકે રોકાઈને કયાદુ પાછી ગઈ. વિશ્વામિત્રે તેને ખાતરી આપી કે કાન્યકુંભજનું સૈન્ય થોડા દિવસમાં દસ્યુઓના અનાજની રક્ષા કરવા આવી પહોંચશે. દસ્યુઓના કોઠારની રક્ષા અર્થે કાન્યકુંભજનું સૈન્ય તૈયાર થતું હતું. તેમાં અંતરનો ઉત્સાહ નહોતો દેખાતો. મહારાજ વિશ્વામિત્રના આદેશની અવગણના ન કરવા પરાણે જવું પડતું હોય તેવો ભાવ લગભગ સાર્વત્રિક થઈ ગયો હતો. હૈયો સામે લડવા જતી વખતે જે થનગનાટ હતો તેનો આ વખતે સદંતર અભાવ છુપો નહોતો રહેતો. વિશ્વામિત્ર સમજતા હતા કે સેનાનો નિરુત્સાહ ક્યારેક ગંભીર પરિણામો લાવે છે. તેઓ કોઈને ઠપકો દેવા ન બેઠા. તેમણે સેનાધિપતિ પ્રતરદનને કહ્યું, હું પણ સૈન્યની સાથે આવવાનો છું. આપ ચોકી કરવાનું કામ કરશો? પ્રતરદને સા આશ્ચર્ય પૂછ્યું. સૈન્ય કૂચ કરે એ પ્રસંગ જ મહત્વનો છે. હું મારા સૈન્યની સાથે રહેવા માંગુ છું. મહારાજ વિશ્વામિત્રે ધીમે છતાં નિશ્ચયાત્મક સ્વરે કહ્યું, મહારાજ આપ એટલી તકલીફ નહીં લો તો ચાલશે. પ્રતરદને તેમની ટેવ અનુસાર બહાનું કાઢ્યું. હું ચલાવવામાં નથી માનતો, કામ કરવામાં માનું છું. 5 દિવસ પછી આપણે ઉપડવું છે. સેના તૈયાર કરવામાં તાકીદ રાખજો. વિશ્વામિત્રે ચર્ચામાં ઉતરવાના બદલે આદેશ આપી ચર્ચા કરવાની પોતાની અનિચ્છા વ્યક્ત કરી. જેવી આજ્ઞા કહી પ્રતરદન ગયા. મહારાજ વિશ્વામિત્રે તેમને કંઈ કહ્યું નહોતું, છતાં પોતાને ઠપકો મળ્યો હોય તેમ પ્રતરદનનું મોઢું પડી ગયું. સ્વામી, હું તમારી સાથે આવવાની છું. મહારાણી સાલવતીએ પ્રતરદન ગયા પછી કહ્યું. પતિના મનની અકર અક્રામણ તેમણે પારખી હતી. પ્રિય, તમારે એ હાડ મારી વેઠવાની જરૂર નથી. કુમાર હજી 6 વર્ષનો બાળક છે. વિશ્વામિત્રે કહ્યું, જે હાડ મારી તમે ભોગવો તે હસ્તે મોએ સહેવાની પ્રતિજ્ઞા મેં અગ્નિની સાક્ષીએ લીધી છે. સાલવતીએ મીઠું હસ્યા. એ પ્રતિજ્ઞા પાલનનો આગ્રહ અત્યારે રાખવાની કોઈ આવશ્યકતા નથી. વિશ્વામિત્ર પોતાનું ગાંભીર્ય ન ત્યજી શક્યા. તેનો નિર્ણય કોણ કરશે? તમે કહો છો કે મારે સાથે આવવાની આવશ્યકતા નથી. હું કહું છું કે આવશ્યકતા છે. આની ચર્ચા અનંતકાળ પર્યંત ચાલ્યા કરે. આપણે ચર્ચામાં ન પડીએ. હું કુમાર અરાતીને લઈને તમારી સાથે આવવાનું છે, એટલી ગણતરી રાખજો. સાલવતીએ મક્કમતાપૂર્વક કહ્યું. તેમના અજ્ઞાત મનમાં કશુંક અણધાર્યું થવાના ભણકારા ઉઠ્યા કરતા હતા. સ્ત્રીઓ પોતાની લીધેલી વાત પડતી નથી મૂકતી. તમે નિર્ણય કર્યો હશે તો તમને મારી સાથે આવતા કોણ અટકાવી શકવાનું છે? મહારાણીની ઈચ્છાનો અનાદર કોણ કરી શકે? પણ મારી અનુપસ્થિતિમાં કાન્યકુબજની સંભાળ તમે રાખો તે વધારે યોગ્ય ન ગણાય? વિશ્વામિત્રએ કહ્યું, કાન્યકુબજની સંભાળ રાખનારા ઘણા છે, હું એક નહીં હોઉં તો તેમાં કોઈ બાધા નથી આવવાની, પણ હું તમારી સાથે નહીં હોઉં તો આપણને બંનેને વાંધો આવવાનો છે. શાલાવતી સ્પષ્ટ હતા. સારું, જેવી તમારી ઈચ્છા. વિશ્વામિત્રે નમતું જોખી દીધું. સામાન્ય રીતે અવારનવાર માર્ગદર્શન આપતો તેમનો અંતરાત્મા હમણાં ઘણા સમયથી શાંત હતો. 5 દિવસમાં કાન્યકુંભજની સેના પ્રયાણ માટે તૈયાર થઈ ગઈ. પ્રતરદન મહારાજ વિશ્વામિત્રની ઈચ્છા સમજી ગયા. બીજી વાર ઠપકો સહન કરવાની તેમની તૈયારી નહોતી. સેના ઉપડી તે પહેલાં વિશ્વામિત્ર પ્રતરદનને બોલાવી ઝીણી મોટી બધી સૂચનાઓ આપી દીધી. એ સૂચનાઓનો શબ્દશઃ અમલ થાય તે જોવા પોતે ઉત્સુક છે, એમ પણ વિશ્વામિત્રએ પ્રતરદનને સમજાવી દીધું. સૈન્યના વ્યૂહને લગતી બધી વાતચીત કરી લીધા બાદ મહારાજ વિશ્વામિત્રે ઉમેર્યું, પ્રતરદન, મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું, હવે એક છેલ્લી સૂચના આપી દઉં. જી, આજ્ઞા કરો, પ્રતરદને વિનમ્રતાપૂર્વક કહ્યું. મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ આપણા માર્ગમાં આવે છે, ત્યાં આપણે એક દિવસ રોકાવું છે. આપણે મહર્ષિના દર્શન કરીને પાવન થશું. એ એક દિવસ આપણી સેના આરામ કરશે. મહર્ષિને સંદેશો મોકલી આપજો. મહારાજ, એ બધો પ્રબંધ થઈ જશે, આપ નિશ્ચિંત રહો. 45. મહારાજ વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠને જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. ઘણીવાર માનવીને જોયા વિના તેને વિશે વાતો સાંભળીને કેટલાક ખ્યાલ બાંધી લેવામાં આવે છે. વિશ્વામિત્રના મનમાં પણ વશિષ્ઠ વિશે આવી જ રીતે અમુક ખ્યાલ બંધાઈ ચૂક્યા હતા. આર્યોના ગુરુઓમાં વશિષ્ઠનું સ્થાન વિશિષ્ટ હતું. ઘણા ખરા આર્યો તેમનાથી ડરતા કોઈ પણ નવી પ્રવૃત્તિ શરૂ કરતા પહેલાં આ બાબતમાં મહર્ષિ વશિષ્ઠનું શું ધારશે એ વિચાર આર્યોને સૌથી પહેલો આવતો. પ્રબળ આર્ય જાતિની નૈતિકતાના રખેવાર મહર્ષિ વશિષ્ઠ દુર્દાર્શ અને દુર્જયી હશે એવી વિશ્વામિત્રની સ્વાભાવિક કલ્પના હતી. વૃક્ષ પણ તેમણે વશિષ્ઠને ધારી લીધા હતા. મહર્ષિ વશિષ્ઠને તેમણે તલવારની ધાર જેવા તીખા અને આગના ભડકા સમાન દાહક કલ્પી લીધા હતા. મહર્ષિ વશિષ્ઠની એક ચક્રી સર્વોપરિતાનું મૂળ ભય હશે એવી તેમની માન્યતા હતી. મહર્ષિએ નિબંધનના યુવરાજને જે રીતે દેશવટો આપ્યો હતો તેથી એ માન્યતાને પુષ્ટિ મળી હતી. કિંતુ વિશ્વામિત્રે વશિષ્ઠને પ્રત્યક્ષ જોયા ત્યારે તેમને મહર્ષિ જુદા જ સ્વરૂપે દેખાયા. મહર્ષિ વશિષ્ઠમાં નવી નવી ક્ષિતિજો સર કરવાનો, અજય મનાતાને વશ કરવાનો અગત્ય ઋષિ જેવો તરવરાટ નહોતો. પોતાના અનોખા વ્યક્તિત્વથી ભલભલા પર પ્રભાવ પાડતો રુચિક સમો તેજસ્વી દેહ પણ વશિષ્ઠમાં નહોતો. ઉડીને આંખે વર્ગે એવું રૂપ પણ ઈશ્વરે વશિષ્ઠને આપ્યું નહોતું. વિશાળ અનુભવનો દાવો કરી શકે તેટલી પાકટ વય પણ તેમની નહોતી. મહર્ષિ વશિષ્ઠ મહારાજ વિશ્વામિત્ર કરતાં માંડ 10-એક વર્ષ મોટા હશે. માનવીને પ્રભાવ અર્પે તેવા બાર્યચિહ્નોનો અભાવ એ જ કદાચ મહર્ષિ વશિષ્ઠની વિશિષ્ટતા હતી. મધ્યમ કદ, હેતાર વદન, સીધો ને સરળ દેખાવ મહર્ષિ વશિષ્ઠને જોઈએ ત્યારે તેનાથી ડરવા જેવું ન લાગે. તેનામાં તાપ નહીં, ઉષ્મા હતી. તાપથી માણસ અકળાય અને તેનાથી દૂર નાસવા મથે. ઉષ્માની ગોદમાં ગોઠવાવું ગમે. વશિષ્ઠ આર્યનું આશ્રયસ્થાન હતા. સીધા સાદા લોકોને ડર લાગે તેવું મહર્ષિના વર્તન કે દેખાવમાં કાંઈ નહોતું. આમ છતાંય વાસ્તવિકતા એ હતી કે બ્રહ્મવર્તના આર્યો રાજવીઓ સહિત મહર્ષિ વશિષ્ઠનો બોલ ઉઠાવવાનો સ્વપ્ને વિચાર ન કરતા સૌ તેમનો પડ્યો બોલ ઝીલી લેવા તત્પર રહેતા. આર્યોમાં જે કાંઈ શ્રેષ્ઠ હતું તે જાણે મહર્ષિ વશિષ્ઠ દ્વારા સંચારિત થયું હતું. આર્યોના જીવન મૂલ્યોના વશિષ્ઠ સર્વસ્વીકૃત સંરક્ષક હતા. તેમની રખેવારી હેઠળ આર્ય સંસ્કૃતિ સુરક્ષિત છે એવી સર્વસામાન્ય માન્યતા હતી. મહર્ષિ વશિષ્ઠે પોતાના તપથી આર્ય તત્વને રખેવારી કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો હતો. માત્ર બાહ્ય દેખાવ જોઈએ તો સામાન્ય લાગતા વશિષ્ઠની આંખોમાં ઝીણવટથી જોનારને અવનવા ભાવ દેખાતા. તેમની આંખો વિશાળ નહોતી, પ્રમાણમાં ઝીણી કહી શકાય તેવી. એ આંખોમાં પિતાનું વાત્સલ્ય ઉભરાતું તો જ્ઞાનીની કૃતનિશ્ચયતા પણ તેમાં ભારોભાર ભરી હતી. એ તેજ ભર્યા ચક્ષુઓના ઊંડાણમાં વિરાટને સમાવી લે તેવી ગહનતા હતી. તો આર્ય સંસ્કારનો લેપ કરનારને બારીને ભસ્મ કરે તેવો કારમો પીખારો પણ પડ્યો હતો. મહર્ષિ વશિષ્ઠ સામાન્ય રીતે પોતાના નયન ઢારેલા રાખતા, પણ એ નયન કોઈની સામે મંડાય ત્યારે દુર્નિર્વાર બની જતા. મદોન્મત્ત રાજવીઓ પણ એ નયનના તેજ સમક્ષ ઢીલા ઢફ થઈ જતા. શાસ્ત્રોના સ્વામીઓ આ નિશાસ્ત્ર નજર સમક્ષ મહાત થઈ જતા. મહારાજ વિશ્વામિત્રને સત્કારવા મહર્ષિ વશિષ્ઠ આશ્રમના દ્વાર સુધી સામે આવ્યા. મહર્ષિ તરફથી આવું માન બહુ ઓછા રાજવીઓને મળતું. ચારિત્ર્યની વિશુદ્ધિ વિનાના રાજવીને તો મહર્ષિ વશિષ્ઠની મુલાકાત જ મુશ્કેલ હતી. રાજન, આપ મારા આશ્રમમાં આવ્યા તેથી હું અનુગૃહિત થયો, મહર્ષિ વશિષ્ઠે સ્નેહપૂર્વક કહ્યું. તેમનો સ્વર થોડો ઘોઘરો છતાં સ્પષ્ટ અને પ્રેરક હતો. મહર્ષિએ નિરર્થક એવો એક શબ્દ પણ ન બોલવાની ટેવ પાડી હતી અને તેથી તેમના શબ્દ શબ્દનું વજન પડતું. વિશ્વામિત્ર અને શાલાવતીએ મહર્ષિને પ્રણિપાત કર્યા. વશિષ્ઠે બંનેને હાથ ઝાલી ઊભા કર્યા, ત્રણેય વાતો કરતા આગળ ચાલ્યા. વિશ્વામિત્ર વશિષ્ઠથી એક મુઠ્ઠી ઊંચા હતા, છતાં મહર્ષિનું આધિપત્ય સ્વયંસિદ્ધ લાગતું હતું. મહર્ષિજી, વિશ્વામિત્રએ કહ્યું, બહેન સત્યવતી દ્વારા આપને વિશે સાંભળ્યું હતું, પરંતુ દક્ષિણમાં ભગવતી લોપમુદ્રાને મળવા ગયો ત્યારે તેમણે આપનું સ્મરણ તાજું કરાવ્યું હતું. આપના દર્શન કરવાની ઈચ્છા આટલા વર્ષે આજ પાર પડી એટલી ઈશ્વરની કૃપા સમજું છું. આપ અનુમતિ આપો તો આજની રાત અહીં રોકાવું છે. આપની સાથે સત્સંગ કરવાનો આનંદ માણવો છે. મારે કેટલીક વાત આપની પાસેથી સમજવી છે. આવતીકાલે પ્રભાતે હું અને મારી સેના અહીંથી ઉપડી જઈશું. મારી સેનાનો અતિથિ સત્કાર કરવાની ઉપાધિમાં આપ ન પડશો. સેનાના ભોજનનો પ્રબંધ અમે કરી લેશું. વિશ્વામિત્ર, તમે કેવી વાત કરી! તમે સૌ મારા અતિથિ હો અને હું તમારો સત્કાર ન કરું તો મારું આર્ય તત્વ ક્યાં રહ્યું? કેવલાદો ભવતી કેવલાદી, એકલો ખાય તેના પાપ પણ સુવાંગ. અત્યાર સુધી શાંતિપૂર્વક સાંભળી રહેલા મહર્ષિ વશિષ્ઠે મીઠું હસતા કહ્યું, નિરભ્ર આકાશમાં અંધારી રાતે તારા ચમકતા હોય એવું પ્રેરક તેમનું હાસ્ય હતું. વાતો કરતા બધા ભગવતી અરુંધતી પાસે આવી પહોંચ્યા હતા. વાતો પડતી મૂકી વિશ્વામિત્ર અને શાલાવતી ભગવતી અરુંધતીને પગે પડ્યા. અરુંધતીએ તેમને આશીર્વાદ દીધા. તાપસ જીવન ગાતા હોવા છતાં ભગવતી અરુંધતીમાં સ્ત્રી સુલભ કોમળતા અને લાલિત્ય ભારોભાર હતા. આંગળીના નખથી માંડી મોં ફાટના મીઠા વરાંક સુધી બધું જ કમનીય. અરુંધતી નૈસર્ગિક લાવણ્યની પ્રતિમા સમા હતા. સાધુ વલ્કર પણ તેમને ઓપતું હતું. સલજ છત્તા ઉડીને આંખે વર્ગે તેવા મનોહર સ્વરૂપ ધારીણી ભગવતી અરુંધતી સ્ત્રીતત્વના અર્ક સમા લાગતા. મહર્ષિ વશિષ્ઠ અને ભગવતી અરુંધતીની ખોરિયા અલગ હોવા છતાં તે બંને મળીને એક પરિપૂર્ણ વ્યક્તિત્વ રચાય છે એની તેમને જોતાવેત પ્રતીતિ થઈ જાય. બંનેના વ્યક્તિત્વમાંથી સ્ફૂર્તા તેજ કિરણો સતત એકમેકની પૂર્તિ કર્યા કરતા હોય એવું લાગે. બે નિરાળી વ્યક્તિઓ વચ્ચેનો આવો જીવંત એકાકાર વિશ્વામિત્રે અદ્યાપી પર્યંત ક્યાંય જોયો ન હતો. પતિ પત્ની એક આત્માના અવિભાજ્ય અંગ છે એવું વિશ્વામિત્રે સાંભળ્યું હતું, પરંતુ એ કથન ચરિતાર્થ થતું તેમણે જોયું વશિષ્ઠ અને અરુંધતીમાં. મહારાજ વિશ્વામિત્રને લોપામુદ્રાનું ટીખરી વાક્ય યાદ આવ્યું. દિયરજી, અરુંધતી જેવી સ્ત્રી તમે ન પામ્યા હોત તો હું તમને એકાદ દસ્યુકન્યા પરણાવત. અરુંધતીને જોયા ત્યારે વિશ્વામિત્રને ખાતરી થઈ કે આ નારીની હાંસી કરવાની કોઈ કલ્પના થઈ શકે તેવું નહોતું. ભગવતી અરુંધતીનું ગૌરવ જાણે સદાય અક્ષુણ હતું. એ સ્વયંસિદ્ધ ગૌરવને કોઈ ટકોરો સરખો મારી શકે તેમ નહોતું. મહર્ષિ વશિષ્ઠ સાથે લાખ મતભેદ હોય તો પણ તેમના સદા પ્રસન્ન દાંપત્યને વંદન કર્યા વિના ન રહેવાય. મહર્ષિ વશિષ્ઠમાં શક્તિઓ હોવાની જે વાતો થતી તેનું મૂળ આ દિવ્ય દાંપત્યમાં હોય તો ના નહીં. આમે સ્ત્રીને શક્તિનું સ્વરૂપ ગણવામાં આવે છે ને. આપ સૌ આશ્રમમાં આવ્યા તે મને બહુ ગમ્યું. અરુંધતીના સત્કાર વચનોમાં સ્વાભાવિક ઉમરકો હતો. પણ વિશ્વામિત્ર આપણને ધર્મ ભ્રષ્ટ કરવાનો નિર્ણય કરીને આવ્યા લાગે છે. વશિષ્ઠ મજાક કરે તે નવાઈ જેવું હતું. એ કેમ બને, ક્ષત્રિયો તો ધર્મના પ્રતિપાર છે. અરુંધતીને પતિના ટીખરથી આશ્ચર્ય થયું. વશિષ્ઠ ભાગ્ય જ ટીખર કરતા. વિશ્વામિત્ર કહે છે કે તેમની સેનાના ભોજનનો પ્રબંધ આપણે નથી કરવાનો, તેઓ આપણને આતિથ્ય ધર્મથી વંચિત રાખવા માંગે છે. વશિષ્ઠ થોડા ગંભીર થયા. ખરેખર? ભગવતી અરુંધતીએ વિશ્વામિત્ર સામે જોયું. વાતનો દોર હજી તેમના હાથમાં આવ્યો નહોતો. અતિથિ સત્કારનો ધર્મ આર્યો માટે એટલો સ્વાભાવિક હતો કે તેને પડકાર થાય એવી કલ્પના કરવી મુશ્કેલ હતી. ભગવતી, આટલા બધા સૈનિકોના ભોજનનો બોજ આશ્રમ પર નાખવાનું મને અનુચિત લાગે છે. આવા દુષ્કાળના વર્ષમાં હજારો માણસો આશ્રમના અતિથિ બને એ વિચાર માત્ર મને અસહાય લાગે છે. વિશ્વામિત્રએ ચોખવટ કરી, તમારી સમજણ સારી છે, પણ અમારું શું? આર્ય સંસ્કાર જાળવવાના આગ્રહી મહર્ષિ અતિથિ સત્કાર કરવાનું ચૂકે તો તેમનાથી બીજા પાસે આર્ય સંસ્કાર પારવવાનો આગ્રહ કેવી રીતે રાખી શકાય? વિશુદ્ધિનો આગ્રહ રાખનારે જાતે અસિધારા વ્રત પારવું પડે છે, અરુંધતીએ કહ્યું. ભગવતી, એમ જ હોય તો આવડી મોટી સેના સાથે અહીં આવવા મેં મોટો દોષ કર્યો. વિશ્વામિત્રને ઘરે આખી સેના આશ્રમને રસોડે જમે એ વાત કેમેય ઉતરતી નહોતી. એમાં તેમને આશ્રમના ટાંચા સાધનો પર અત્યાચાર કરવા જેવું લાગતું હતું. અતિથિએ પણ પોતાનો ધર્મ સમજવાનો હોય. તમે કોઈ દોષ કર્યો નથી, અમારા પ્રત્યે તમે જે મમત્વ દાખવ્યું તેથી ઉલટા અમે આભારી થયા. પરંતુ ભગવતી, આવડા મોટા સૈન્યના ભોજનનો પ્રબંધ આપ કઈ રીતે કરશો? વિશ્વામિત્ર આશ્રમને મુશ્કેલીમાં મૂકવા બદલ અકળાતા હતા. રાજન, હું જાણું છું કે સાચી નિષ્ઠા હોય ત્યાં ઈશ્વર અવશ્ય સહાયભૂત થાય છે. અરુંધતીએ કહ્યું, મહારાજ, વિશ્વામિત્ર ભગવતી અરુંધતીના આગ્રહનો અસ્વીકાર ન કરી શક્યા. વશિષ્ઠ આશ્રમમાં છાત્રો કાન્યકુંભજની સેનાને ભાત ભાતની વાનીઓ આગ્રહ કરીને જમાડતા હતા ત્યારે મહારાજ વિશ્વામિત્રના મનમાં મોટું ઘમસાણ મચ્યું હતું. દસ્યુઓ અન્નના કણ કણ માટે મરતા હતા ત્યારે આવી ઉજાણી તેમને માનવતાની ક્રૂર હાંસી સમાન લાગી. શરીર ટકાવવા માનવે ભોજન લેવું પડે તે સમજાય, પરંતુ અન્ય માનવીની વેદનાની ઘોર ઉપેક્ષા કરતા હોય તેમ ભાત ભાતની વાનીઓ બનાવી અનાજનો દુર્વ્યય કરવો એ આર્ય સંસ્કાર ન હોય. મહારાજ વિશ્વામિત્ર પોતે જમવા બેઠા ન હતા. સૈનિકો ઠીઠિયારા કરતા ઉત્સવ માણી રહ્યા હતા ત્યારે વિશ્વામિત્ર આશ્રમને એક ખૂણે એકાંતમાં ઊંડા વિચારમાં ડૂબી ગયા હતા. રાજન, ભોજન સમારંભમાં આપની રાહ જોવાય છે. મહર્ષિ વશિષ્ઠે વિશ્વામિત્રના ખભા પર પ્રેમપૂર્વક હાથ મૂકી કહ્યું, કોણ વાજવે છે? હું હમણાં જ સૈનિકોને ખૌદ્રાની જેમ ઉજાણી માણતા જોઈ આવ્યો. મહારાજ વિશ્વામિત્ર સામાન્ય વિવેકનો ખ્યાલ માત્ર વિસરી ગયા હોય તેમ કડવાશથી બોલ્યા, સૈનિકો ભોજન માણે છે એમાં ખોટું શું થયું? એટલા માટે તો ઉજાણી ગોઠવી છે. ચાલો આપણે સૌ જમી લઈએ. અરુંધતી અને મહારાણી સાલાવતી પણ ભૂખ્યા છે, આપણી વાત જુએ છે. મહર્ષિ, મને કંઈ સમજાતું નથી, મારી સમજણનો કોઈક આંકડો ખૂટે છે. આપને એક પ્રશ્ન પૂછું. વિશ્વામિત્રે મહર્ષિ વશિષ્ઠની વાત સાંભળી ન હોય તેમ પ્રશ્ન કર્યો. વિશ્વામિત્રની મૂંઝવણ તેમના વદન પર ચિત્રાઈ ગઈ હતી. પૂછો. મહર્ષિ વિશેષ ન બોલ્યા. પોતાના ઢારેલા નેત્રો તેમણે વિશ્વામિત્ર પર માંડ્યા. એ વેદક દ્રષ્ટિમાંથી જાણે તેજનો પ્રવાહ પ્રસર્યો. મહર્ષિ, આપનો અન્નભંડાર અણખૂટ છે. વિશ્વામિત્રે વશિષ્ઠની નજરના જાદુથી મુક્ત રહેવા મથતા હોય તેમ મનને ટટ્ટાર રાખવાનો પ્રયત્ન કરતા પૂછ્યું, રાજન, એની ચિંતા આપણે શું કામ કરીએ? ઈશ્વરને બધું સોંપી દઈએ. ભંડાર ઈશ્વર અણખૂટ રાખે. વશિષ્ઠે કહ્યું, એ થઈ ભાવના. એ ભાવના વાસ્તવિકતામાં કેમ પરિણમે છે તે મારે જાણવું છે. વિશ્વામિત્ર સામાન્ય માનવી સાથે પણ આટલી અછડતી રીતે ભાગ્યે જ વાત કરતા. મહર્ષિ સાથેની વાતના તોર પરથી તેમના અંતરની અકરામણનું માપ નીકળતું હતું. કઈ વાસ્તવિકતાની તમે વાત કરો છો? વશિષ્ઠે તદ્દન શાંતિપૂર્વક પૂછ્યું. તમારા ભંડાર સદાય અણખૂટ રાખતું અનાજ આવે છે ક્યાંથી? રાજન, તમને ખબર નથી, ઘણા આર્ય રાજવીઓના મુખ્ય કોઠાર આ આશ્રમમાં રહે છે. કશું છુપાવવાનું ન હોય તેમ મહર્ષિ વશિષ્ઠે સરળતાપૂર્વક કહ્યું, કાન્યકુંભજનો ભંડાર પણ વશિષ્ઠ આશ્રમમાં હોય તો સારું એવું સ્પષ્ટ સૂચન તેમના એ ખુલાસામાં હતું. મહર્ષિ, એક વિનંતી કરું? વિનંતીની વાત કરવા છતાં વિશ્વામિત્રના સ્વરમાં વિનંતીનો ભાવ નહોતો. આશા છે કે તમે સમજીને વિનંતી કરશો. વશિષ્ઠને કોઈ ઊંડી રમતની ગંધ આવી હોય એમ તેમણે સાવધ થતાં કહ્યું. મહર્ષિ, દસ્યુઓના પ્રદેશમાં ભીષણ દુષ્કાળ પ્રવર્તમાન છે. માનવી માનવીને ખાય એવા કપરા સંજોગો વચ્ચે એ લોકો જીવે છે. તેમની પાસે જે થોડું અનાજ છે તે આપણા આર્યો લૂંટી લાવે છે. તમારા ભર્યા ભંડારમાંથી એ કંગાલો માટે અનાજ ન આપો. મહારાજ વિશ્વામિત્રે માનસિક તંગ પરિસ્થિતિ છતાં બને તેટલી સારી રીતે અનાજની માંગણી રજૂ કરી. રાજન, આપે કેવી વાત કરી? વશિષ્ઠે વિશ્વામિત્રની વાતમાં સમજણનો અભાવ હોય તેવો ભાવ દાખવતા પૂછ્યું. મહર્ષિ અકરાયા નહોતા. મહર્ષિ, હું અનાજનું મૂલ્ય ચૂકવવા તૈયાર છું. હસો, પણ મેં વૈશ્ય ધર્મ અંગીકાર કર્યો નથી ને. વશિષ્ઠે ટાઢે કોઠે ચમચમી ઉઠે તેવો કારમો ઘા કરી લીધો. આપને જે ધર્મ અંગીકાર કરવો હોય તે કરો, પણ મને અનાજ આપો. વિશ્વામિત્રના સ્વરમાં તોછડાઈનો અંશ ભર્યો. તેમની ધીરજ ખૂટી રહી હતી. કોઈના કહેવા ન કહેવા પર હું મારો ધર્મ બદલતો નથી. વશિષ્ઠે પોતાની આંખ નીચી ઢારી દીધી. વિશ્વામિત્રની તોછડાઈનો જવાબ તેમણે એવી જ તોછડાઈથી વારી બતાવ્યો. વિશ્વામિત્રની અધિકાર ભોગવવાની રીત પણ તેમને નહોતી રુચિ. મહર્ષિ ગમે તેવી વ્યક્તિને તેનું સ્થાન બતાવી દેવામાં કુશળ હતા. મહર્ષિ, દસ્યુઓની ભીષણ યાતનાઓનો તો આપ વિચાર કરો. આપનો અંતરાત્મા કકરી નથી ઉઠતો? અનાજના કણના વાંકે માનવી જેવા માનવી મરકીના ઉંદરની જેમ ટપ ટપ મરે છે, અને આપ આવડા મોટા અન્નભંડાર પર પદ્માસન વાળીને નિશ્ચળ બેસી રહેશો? માનવ વેદનાની ઉપેક્ષા કરશો? વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠને નમ્ર ભાવે કહેવા ગયા, પરંતુ તેમના ઉશ્કેરાયેલા મનને કારણે તેઓ આકરી વાત કહ્યા વિના ન રહી શક્યા. રાજન, તમે સ્વસ્થતાપૂર્વક સાંભળવા તૈયાર હો તો એક વાત કહું. વશિષ્ઠે વિશ્વામિત્રના ઉશ્કેરાટ પર લહેરથી કટાક્ષ કરી દીધો. કહો. વિશ્વામિત્રે મન પર સંયમ રાખવાનો પ્રયત્ન કરતા અદબ બીડીને કહ્યું. હજી તેમના વર્તનમાં પડકાર હતો. રાજન, એક કલ્પના કરો. દસ્યુઓ પાસે અન્નના ભંડાર ભર્યા હોત અને આર્યો ભૂખે મરતા હોત તો તેઓ એ અનાજ આર્યોને આપત કે? વશિષ્ઠે પ્રશ્ન રજૂ કર્યો, પણ તેમના મનમાં ઉત્તર વિશે રજ માત્ર આશંકા નહોતી. ન આપત. બસ તો શું? બસ તો એ જ તો દસ્યુઓ અને આર્યો વચ્ચે ફેર છે ને. દસ્યુઓ પોતાને સંસ્કૃતિના ધ્વજદ્વારીઓ નથી કેવડાવતા. આર્યો પાસે વિશિષ્ટ સંસ્કૃતિ છે. પોતાની ચડિયાતી સંસ્કૃતિની પ્રતીતિ કરાવી દસ્યુઓના દિલ જીતી લેવાનો આ પ્રસંગ છે. વિશ્વામિત્ર આર્યોની ઉચ્ચ ભાવનાને જાગૃત કરવા પ્રયાસ કર્યો. રાજન, મારી પાસેથી મેળવેલું અનાજ તમે કેટલેક પહોંચાડશો? આ તો આભ ફાટ્યું છે. વશિષ્ઠ મચક આપે તેવા નહોતા. મહર્ષિ, મહારાજ કાવ્યના રાજ્યની પરિસ્થિતિની જાણ મારી એક બહેન દ્વારા. દસ્યુશ્રી તમારી બહેન? હા. વાહ, એ બહેનના વિસ્તારમાં તો હું અનાજ પહોંચાડી શકીશ. વિશ્વામિત્ર પોતાના તાનમાં વશિષ્ઠનો કટાક્ષ નહોતા પારખી શક્યા. રાજન, આહાર અને વ્યવહારમાં સ્પષ્ટ વક્તવ્ય સારું. તમને હું આશ્રમના કોઠારમાંથી અનાજ નહીં આપું. મીઠા મદ લાગતા વશિષ્ઠ જરાય સંકોચ વિના કડવી ઝેર વાત કરી શક્યા. મહર્ષિજી, તમારા અભરે ભર્યા કોઠારનું અનાજ બુભુક્ષિતિઓની ભૂખ ભાંગવામાં ખપ નહીં આવે તો તમારો અંતરાત્મા તમને માફ કેવી રીતે કરશે? વિશ્વામિત્રે અંતરની લાગણી પર અંકુશ રાખવા મથતા પૂછ્યું. વિશ્વામિત્ર, બુભુક્ષિતાઓની ભૂખનો હાવ ઊભો કરવામાં તમે આપણા જીવનની વાસ્તવિકતા ભૂલી જાઓ છો. વશિષ્ઠે વિશ્વામિત્રને ભાવનાની સૃષ્ટિમાંથી બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. કઈ વાસ્તવિકતા? એ વાસ્તવિકતા કે બ્રહ્મવર્તમાં આર્યો અને અનાર્યો વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ પ્રવર્તે છે, બંને વચ્ચેના સંબંધો ઘણા તંગ છે. વશિષ્ઠના મનમાં અનાર્યો પ્રત્યે સદભાવ નહોતો. એ વાસ્તવિકતા તે ક્ષણિક છે. વિશ્વામિત્રે આર્યો અને દસ્યુઓ કાયમ લડતા રહી શકે તેમ નથી એનો ઇશારો કર્યો. ક્ષણિક એટલે આ રાષ્ટ્રમાં વહેલે મોડે આર્યો અને દસ્યુઓએ સાથે મળીને રહેવું પડશે. કારની એ માંગ છે, તેની અવગણના કોઈથી થઈ શકે તેમ નથી. કોઈ પણ એક પ્રજાનો સર્વનાશ શક્ય નથી. શક્ય હોય તો પણ તે કરવા જેવું નથી. આર્યો અને અનાર્યો બંનેનું સહઅસ્તિત્વ હું કલ્પી શકું છું. આખી પ્રજાના સર્વનાશમાં હું માનતો નથી, પણ આર્યોની ભવ્ય સંસ્કૃતિને દૂરમાં મરવા દેવી ન હોય તો આર્યો અને અનાર્યોનો સમન્વય કરવાની વાત તમારા જેવાઓએ મનમાંથી કાઢી નાખવી પડશે. સંસ્કારહીન નીતિભ્રષ્ટ અનાર્યો સાથે સામાજિક અને સાંસ્કૃતિક સમન્વય સાધવાની વાત કરનારા આર્યત્વના શત્રુઓ છે. એવા લોકોની આર્યત્વદ્રોહી પ્રવૃત્તિ હું સહી શકું તેમ નથી. આવા ભયંકર ભય સામે હું હાથ જોડીને બેઠો નહીં રહું. વિશ્વામિત્ર, તમે એક વાતની ખાતરી રાખજો કે પવિત્ર આર્ય સંસ્કારની વિશુદ્ધિની રક્ષા અર્થે હું મારા રક્તના અંતિમ બિંદુ પર્યંત જજુમીશ. મહર્ષિ વશિષ્ઠના સ્વરમાં ઉશ્કેરાટ હતો. સદાય શાંત અને મધુર ભાષી લાગતા વશિષ્ઠ આર્યત્વની વિશુદ્ધિની વાત આવી ત્યાં લાલગુમ થઈ ગયા. આ બાબતમાં તેઓ કોઈની સાથે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવા તૈયાર નહોતા. મહારાજ વિશ્વામિત્રે આવી શક્યતાઓનો આછો ઇશારો કર્યો ત્યાં તો મહર્ષિ વશિષ્ઠ વાઘની જેમ છંછેડાઈ પડ્યા. મહર્ષિજી માનવ માનવ વચ્ચે વય મનુષ્ય ઊભા કરી નિરર્થક રક્તપાતમાં રાચે તે કઈ જાતની સંસ્કૃતિ? એમાં ભવ્ય શું? વિશ્વામિત્રે પાયાનો પ્રશ્ન પૂછ્યો. વિશ્વામિત્ર માનતા હતા કે સંસ્કૃતિનો આદર્શ શાંતિની સ્થાપનાનો જ હોઈ શકે. કાયમ યુદ્ધના નગારા વગાડ્યા કરનાર જીવન પદ્ધતિને સંસ્કૃતિ કેમ કહેવાય? યુદ્ધ પોતે જ વિકૃતિ નથી? સંસ્કૃતિની રક્ષા અર્થે બીજું કાંઈ નહીં અને યુદ્ધ? કેવો મોટો વિસંવાદ! રાજન, હવે તમે વિગતના દાર પાંદડા છોડી પ્રશ્નનું મૂળ પકડ્યું. આ વિશ્વમાં પુણ્ય અને પાપ, સત અને અસત, નીતિ અને અનીતિના દ્વંદ સૃષ્ટિના સર્જનકારથી પડખો પડખ પડ્યા છે. તેમની વચ્ચે સતત સંઘર્ષ ચાલ્યા કરે છે, તે સર્વવિદિત વાત છે. એ બંનેનું અસ્તિત્વ હું સ્વીકારું છું, પણ તેમનો સમન્વય કરવાની વાત કોઈ ડાયો માણસ એવી વાત સ્વીકારી ન શકે. નીતિએ અનીતિ સામે લડવું જ જોઈએ. એ સંગ્રામથી પાછા હટવાની વાત કાયરતા છે. પુણ્ય જે દિવસે પાપનો પડકાર ઝીલવા અસમર્થ બનશે, તે દિવસે પુણ્યએ પાપના દાસ બનીને રહેવું પડશે. વિશ્વવિજયી આર્ય સંસ્કૃતિ અનાર્યોની બર્બરતાની દાસી બને તે મને માન્ય નથી. મિતાભાષી વશિષ્ઠ આર્ય સંસ્કૃતિની રક્ષાની વાત આવે ત્યારે વાચાર બની જતા, તેમના ધારેલા નેત્રો દૂર દૂરનું ભાવિ નિહાળતા હોય તેમ અંતરિક્ષમાં મંડાઈ જતા. સામાન્ય દેખાતા વશિષ્ઠ આવે પ્રસંગે આર્યત્વની વિશુદ્ધિ પર આવનાર આક્રમણને ખારનાર એકલવીર અડીખમ યોદ્ધા બની જતા ત્યારે એમનો પ્રતાપ દુસ્સહ લાગતો. આપણે જે કંઈ કહીએ તે નીતિ અને બીજા આચરે તે અનીતિ, એ પણ આપણે પોતે માની લીધેલી વાત છે ને? એમાં તાટસ્થ્ય ક્યાં રહ્યું? વિશ્વામિત્રે સ્વસ્થતાપૂર્વક મહર્ષિ વસિષ્ઠને ઉત્તર આપ્યો, બંને પ્રતિસ્પર્ધી હોય તેવો ભાવ ક્યારના અનુભવી રહ્યા હતા? રાજન, આમાં મનની માની લીધેલી વાત ન ચાલે. માનવીના વર્તન માપવાના કેટલાક સનાતન અને નિશ્ચિત ધોરણ છે જ. એ ધોરણ વિશે મતભેદ હોવાનો સંભવ નથી. જે જીવન પદ્ધતિમાં ઇન્દ્રિય સુખને છૂટું દોર મળે તે અનીતિ, જેમાં ઇન્દ્રિય દમન પર ભાર મૂકવામાં આવે તે નીતિ, હવે તમે જ નિર્ણય કરો. અનાર્યો ઇન્દ્રિય દમનમાં માને છે? એ લોકો તો પશુવત જીવે છે. આર્યોની સંસ્કૃતિમાં ઇન્દ્રિય દમન અનિવાર્ય છે. આ કસોટીએ આર્યો નીતિને પંથે છે, અનાર્યો અનીતિને. મહર્ષિ વસિષ્ઠની વિચારસરણી સ્પષ્ટ હતી. તેમના મનમાં કશી દ્વિધા નહોતી. પોતાની માન્યતામાં કોઈ ભૂલ સંભાવે એવી તેમને રજમાત્ર શંકા નહોતી. અનીતિની ગર્તામાં પડેલાને હાથ જાળીને બેઠો કરવો એમ આપણી આર્ય સંસ્કૃતિ નથી કહેતી? વિશ્વામિત્રે પતિતો દ્વારનું મહાત્મય ગાવાનો પ્રયાસ કર્યો. સમાજ શરીરમાં સડો પહેશે તો તેને કાપી નાખવાને બદલે સુધારી લેવામાં સાચી સંસ્કૃતિ છે એમ વિશ્વામિત્ર માનતા હતા. હા, કોઈ આર્ય અનીતિને પંથે હોય તો તેને અવશ્ય સહાય કરાય, પણ જેમની સંસ્કૃતિનો પાયો જ અનીતિ છે તેમને મદદ કરવાનો વિચાર સરખો કેમ થઈ શકે? એ તો ચેપી રોગ છે, એનો સંસર્ગ શુદ્ધ માનવને ડાગ બેસાડે. તમે મરકીના ઉંદરની વાત કરીને, અનાર્યો મરકીના ઉંદર જેવા છે. તેમનાથી સતસત યોજન અર્ગા રહેવું, તેને મદદ કરવાનો વિચાર સરખોઈ કરવો તે અશુદ્ધિને આમંત્રણ આપવા સમાન છે. તમને આવો વિચાર કેમ ઉદ્ભવ્યો? હું અનાર્યને કદી મદદ ન કરું. વશિષ્ઠ તેમનો સ્વાભાવિક વાણી સંયમ વિચારીને આવેગપૂર્વક બોલી રહ્યા. તેમને એ ખ્યાલ નહોતો રહ્યો કે પોતે નીતિ અનીતિમાં પણ આર્યો અને અનાર્યોના ભેદ પાડી રહ્યા હતા. મહાપ્રતાપી વશિષ્ઠ પણ આ પ્રકારની માનસિક સંકીર્ણતાનો જાણે અજાણે ભોગ બની ગયા હતા. માનવને આ રીતે કાયમી વાડામાં પૂરી શકાતા હશે? ઈશ્વરને એ માન્ય હશે? વિશ્વામિત્રે પૂછ્યું. માનવ માનવ વચ્ચે ભેદ પાડવાની વાત તેમને ઘરે કેમે ઉતરે તેમ નહોતી. તેમના અંતરમાં લહેરાતું હતું એકત્વનું વિરલ સ્વપ્ન. તેઓની કલ્પના સમગ્ર માનવ જાતને આવરી લેતી હતી. ઈશ્વરને શું માન્ય હશે તેનો નિર્ણય કરવાનો માનવી માટે મુશ્કેલ છે, પરંતુ સ્વયં ઈશ્વરે માનવીના સર્જનમાં ભેદભાવ રાખ્યો છે, તેનો અસ્વીકાર કોઈ નહીં કરી શકે. શ્વેત, શ્યામ, પિત્ત, રક્ત, ચામડીના રંગ ઈશ્વર સર્જિત ભેદભાવ નથી તો બીજું શું છે? મહર્ષિ, એ તો ભૌગોલિક પરિસ્થિતિની અસરો છે. ઈશ્વરે તો માનવીને સંજ્ઞા આપી, ચિત્ત આપ્યું, શક્તિ આપી, એમાં કશો ભેદભાવ છે? માનવ માત્રમાં એ સમાન છે. જવા દો એ વાત. અનાર્યો સામેનો આપનો પૂર્વગ્રહ હું ઘડી બે ઘડીના વાર્તાલાપમાં થોડો દૂર કરી શકવાનો છું. આપ આપનો અભિપ્રાય ચાલુ રાખો. હવે આપણે વ્યવહારની ભૂમિકા પર વાત કરીએ. આપ દસ્યુઓને સહાય ન કરશો. સહાય કે સોદાની વાત હું જતી કરું છું, પરંતુ હું આપની પાસે અનાજ ઉછીનું માંગું તો? આવતે વર્ષે એ અનાજ આપને પાછું આપી દઈશ. દસ્યુઓ ખાતર નહીં, મારે ખાતર અનાજ આપો. વિશ્વામિત્રે વશિષ્ઠની હઠ જોયા પછી તેમનું સન્માન સચવાય અને દસ્યુઓને સહાયભૂત થવાય તેવો મધ્યમ માર્ગ શોધ્યો. તેમનો આશય મહર્ષિ વશિષ્ઠ સાથે અથડામણ ટાળવાનો છત્તાદસીઓને ઉપયોગી થવાનો હતો. રાજન, હું તમને અનાજ આપી શકું તેમ હોત તો આટલી રકઝક ન કરત. રકઝક કરવી એ બ્રાહ્મણોનો ધર્મ નથી. આપ સેના સહિત હજી 2 દિવસ વધુ રોકાઓ, હું આપનું યથાશક્તિ સ્વાગત કરીશ. પણ આર્યોના કોઠારનો એક કણ આર્યોના શત્રુદસીઓ માટે નહીં મળે, તે નહીં જ મળે. કોમર દેખાતા મહર્ષિ વસિષ્ઠે આ પ્રશ્ને તદ્દન બરડ નીકળી પડ્યા. મહારાજ વિશ્વામિત્ર સમજાવટનો માર્ગ લેતા હતા, તેને નિર્દયપણે ઠુકરાવી તેમણે સીધો પડકાર કરી લીધો. આ બાબત વિશે એક શબ્દ પણ સાંભળવાની પોતાની તૈયારી નથી એમ તેમણે મિજાજપૂર્વક સૂચવી દીધું. મહર્ષિનો મિજાજ ભલભલાને માત કરી દે તેવો હતો. મહર્ષિ, આપ બદમત થઈને બેસી ગયા છો એમ જીવનનો વ્યવહાર કેમ ચાલે? વિશ્વામિત્ર અંદરથી ઉકરી ઉઠ્યા હોવા છતાં પોતાની જાત પર અંકુશ રાખવા મચી રહ્યા. પ્રથમ પરિચય જ મહર્ષિ વસિષ્ઠ સાથે સીધો સંઘર્ષ આદરી દેવામાં તેમને સુરુચિનો અભાવ લાગ્યો. તેમની રાજકીય સૂઝ પણ વિશ્વામિત્રને શાંત રહેવા પ્રેરતી હતી. મારો જીવન વ્યવહાર આટલા વર્ષો પર્યંત આ રીતે જ ચાલ્યો છે અને હજી એ ચાલશે, એમાં કોઈ ફેરફાર કરાવી શકે તેમ નથી. મહર્ષિ વસિષ્ઠ પોતાની કૃતનિશ્ચયતા સૂચવવા જે રીત વાત કરતા હતા તેથી વિશ્વામિત્રના અંતરમાં પ્રજ્વરી ઉઠેલા અગ્નિમાં ઘી હોમાતું હતું. પરે પર બાજી બગડતી રહી હતી. રાજવીઓ પોતાની ઈચ્છા પરિપૂર્ણ કરવાના આગ્રહી હોય છે, એટલું તો તમે જાણો છો ને? વિશ્વામિત્ર જાત પર અંકુશ રાખવાનો પ્રયાસ કરવા છતાં વસિષ્ઠને સામો પડકાર કર્યા વિના ન રહી શક્યા. જે વાત તેઓ ટાળવા માંગતા હતા તે જ કરી બેઠા. પોતાનું રાજકીય ડાપણ વિસરી ગયા. તમે કહ્યું તેથી થોડું વિશેષ જાણું છું. આર્ય રાજવીઓ ઋષિઓને લૂંટવા કરતાં તેમનું રક્ષણ કરવામાં ગૌરવ માને છે. વસિષ્ઠ વિશ્વામિત્રને છેલ્લે પાટલે બેસતા જોઈ સ્વસ્થ થઈ ગયા. તેમના વદન પર પાછું શાંત પ્રતિભાનું તેજ ઝરકી ઉઠ્યું. વસિષ્ઠને ભય નહોતો લાગ્યો, પણ વિશ્વામિત્રના ક્રોધાગ્નિમાં પોતે ઘી હોમવાનું કામ કર્યું તે ઠીક ન થયું એટલું તેમને લાગ્યું. મારું સૈન્ય આપનો કોઠાર લૂંટી લે તો શું કરો? વિશ્વામિત્રે નૈતિક અને રાજકીય ડાપણને વે ચડાવી દીધું હોય તેમ તડફડ કરી નાખ્યું. કોઈ અકર શક્તિના પ્રેરાયા હોય તેમ વસિષ્ઠ અને વિશ્વામિત્ર પોતપોતાના મૂળ સ્વભાવથી વિરુદ્ધ વર્તી રહ્યા હતા. આપનું સૈન્ય જેને હું ક્ષણે વાલથી ખવડાવી રહ્યો છું તે મારો ભંડાર લૂંટે? અસંભવ. આપનું સૈન્ય આર્યોની સેના છે. આર્યત્વનો મારો ઊંડો અભ્યાસ છે. આર્યોનો મને કદી ભય લાગ્યો નથી. મહર્ષિ વસિષ્ઠ વિશ્વામિત્રના પડકારને સમજણના શીતળ જળથી શાંત પાડવાને બદલે તેઓ વિશેષ છંછેડાય એ રીતે વાત કરી બેઠા. વિશ્વામિત્રના ક્રોધાગ્નિમાં ઘી નથી હોમવું એમ સમજવા છતાં કોઈ અકર શક્તિના પ્રેરાયા ઉશ્કેરાટ વધે તેવા વચનો બોલી બેઠા. મહર્ષિ વસિષ્ઠ જે કહું તેનો વિશ્વામિત્રે એવો અર્થ કર્યો કે જે સૈન્યની ડંફાસ મારો છો એ વિદ્રોહી નીકળવાનું છે. મારે તમને પરચો બતાવવો પડશે. વિશ્વામિત્ર પોતાના સૈન્યની રાજ્યભક્તિમાં ઉઠાવાતી શંકાથી કારજાર થઈ ઉઠ્યા. મહર્ષિ વસિષ્ઠની ધૃષ્ટતા તેમને અસહાય લાગી. મહર્ષિને તેમણે આવા ઉદંડ નહોતા કલ્પ્યા. વસિષ્ઠ હાથે કરીને હેરાન થવા માગતા હોય તો ભલે હેરાન થતા, રાજન, એવો પ્રયોગ ન કરો તો સારું. રાજવીઓ ઋષિને પરચા બતાવવા નીકળે તેનો અંત સુખદ નથી આવતો, પરિણામે તેમાંથી હતાશા પ્રગટે છે. એ હતાશા કોને ભરખી જાય તે કંઈ કહેવાય નહીં. વશિષ્ઠે વિશ્વામિત્રની ધમકીથી પેટનું પાણી ન હલ્યું હોય તેમ કહ્યું. વશિષ્ઠ અભય હતા તે ખરું, પરંતુ તેઓ અવશ્ય હતા તે પણ એટલું જ નિર્વિવાદ. એક પરભર મહારાજ વિશ્વામિત્ર મહર્ષિ વશિષ્ઠ સામે જોઈ રહ્યા, કાંઈ બોલ્યા નહીં. મહર્ષિને માપતા હોય એમ તેમની સામે ટીકી રહ્યા, પછી ઝડપભેર પાછા ફરી ત્યાંથી ચાલવા માંડ્યા. મહારાજ વિશ્વામિત્ર કાંઈ બોલ્યા નહીં, છતાં તેમના દેખાવ પરથી એટલું જાણી શકાયું કે તેઓ કોઈક ગંભીર પગલું વિચારી રહ્યા છે. મહર્ષિ વશિષ્ઠ તેમને જતા જોઈ રહ્યા. કઈ વારે તેમણે નિશાસો નાખ્યો, પછી તેઓ વિશ્વામિત્રની પાછળ જવા ઉઠ્યા. મહર્ષિ વશિષ્ઠના પગલામાં ભાર જોઈ શકાતો હતો. પરિસ્થિતિએ જે વળાંક લીધો તે એમને પણ ગમ્યું હોય એમ ન લાગ્યું. વિશ્વામિત્ર તેમને માટે વિચિત્ર ખોપરીના નીકળી પડ્યા. મહારાજ વિશ્વામિત્ર પ્રતરદન ભોજન લઈ રહ્યા હતા ત્યાં પહોંચ્યા. સારા ભોજનના શોખીન પ્રતરદન લહેજતથી દૂધપાક આરોગી રહ્યા હતા. તેમની સામે બે પાતર પડી હતી અને તેની ફરતા દૂધપાકના 10 પડિયા ભરેલા પડ્યા હતા. પડિયા ખાલી થાય કે તરત ભગવતી અરુંધતી તે ભરી દેતા હતા. વશિષ્ઠ આશ્રમના આ ભોજન પછી ફરી કદી ભોજન ન મળવાનું હોય એ રીતે પ્રતરદન દૂધપાક આરોગી રહ્યા હતા. ભોજન સિવાય બીજા કશામાં તેમનું અત્યારે ધ્યાન નહોતું. ભોજન બ્રહ્માનું સ્વરૂપ હોય તેમ પ્રતરદન એમાં તલ્લીન થઈ ગયા હતા. મહારાજ વિશ્વામિત્ર થોડી વાર પ્રતરદનના અવક્રાંતિયા વેડા જોતા ઊભા રહ્યા. એ વિપર માત્ર તેમના મનમાં એવો વિચાર ઝબકી ગયો કે આ સેનાપતિ જીવનના નૂતન મૂલ્યોની સ્થાપનામાં શું કામ આવે. મહારાજ વિશ્વામિત્ર આવ્યા અને ઊભા તોય પ્રતરદનનો ધ્યાન ન ગયું. અન્નમય કોષને પરિપુષ્ટ કરવામાં પ્રતરદન એવા એકાગ્ર થઈ ગયા હતા કે સ્વર્ગમાંથી દેવ ઉતરી આવે તો પણ તેમનું ધ્યાન ભોજનમાંથી વિચલિત થાય તેમ નહોતું. પ્રતરદન, વિશ્વામિત્રે પોતાનો અવાજ સમથલ રાખી કહ્યું, તમારું ભોજન પતે તો મારે કંઈક કહેવું છે. મને? પ્રતરદન પોતાની જવાબદારી ભૂલી ગયા હોય તેમ બોલ્યા. હોજરી વધારે ભરવાથી તેમનું મસ્તક ખાલી થઈ ગયું હોય તેવું લાગ્યું. હા, તમે મારા સેનાપતિ છો ને? મહારાજ વિશ્વામિત્રએ વિંધી નાખે તેવો કટાક્ષ કરી ઉમેર્યું, પણ ઉતાવળ ન કરશો, એકવાર પેટ પૂર જમી લો, પછીનું કામ નિરાતે થશે. પણ પ્રતરદન નિરાતે જમી ન શક્યા. ઝડપથી હાથ ધોઈ તેઓ ભાણા પરથી બેઠા થઈ ગયા. વિશ્વામિત્રના કટાક્ષ સમક્ષ પ્રતરદન બાગા જેવા થઈ ગયા. ભગવતી અરુંધતીને આ બધું આશ્ચર્યજનક લાગ્યું. જમતા માણસને અધવચ્ચે ઉઠાડવામાં તેમને સુરુચિનો અભાવ લાગ્યો. વિશ્વામિત્ર જેવા સંસ્કારી રાજવી આવી ક્ષુલ્લકતા આચરે એ તેમને કલ્પનાતીત લાગ્યું. કંઈક અસાધારણ બન્યું હશે એવી તેમને ગંધ આવી, પરંતુ તેઓ મૌન રહ્યા. આત્માનું દૂધપાકનું કમંડર નીચે મૂકી અરુંધતી જરા દૂર જઈને ઊભા રહ્યા. ઘડી પહેલાંનું પ્રફુલ્લ વાતાવરણ એકાએક તંગ બની ગયું. પ્રતરદન, મહારાજ વિશ્વામિત્રએ કહ્યું. આજ્ઞા મહારાજ. સેનાપતિ પ્રતરદને રોજની ટેવ મુજબ પેટ પર હાથ ફેરવતા કહ્યું, તમારે આ આશ્રમના કોઠારનું બધું અનાજ આપણી સાથે લઈ લેવાનું છે. વિશ્વામિત્રે દેહાંત દંડની શિક્ષા કરતા હોય તેવા ગાંભીર્યપૂર્વક કહ્યું. મહારાજ વિશ્વામિત્રની આ વાત સાંભળી વ્રજ્રઘાત થયો હોય તેમ સૌ ડગાઈ ગયા. જેમનું અન હજી તો કહેવાતું હતું તેને લૂંટવાની વાત, અને તે ન્યાયપ્રિય એવા વિશ્વામિત્રના મોંએ આ શું થઈ ગયું? શું કહ્યું મહારાજ? સેનાપતિ પ્રતરને પગ નીચે સાપ આવી ગયો હોય તેમ ચોંકી ઉઠતા પૂછ્યું. તેમના પેટમાં પડેલો દૂધપાક ઉછરવા લાગ્યો. વશિષ્ઠ આશ્રમ લૂંટવાની વાત કોઈ આર્ય સ્વપ્નમાં પણ કરી શકે તેમ નહોતો. ન સમજાયું? મહારાજ વિશ્વામિત્રએ પ્રતરને ઉભા જ સળગાવી દેવા હોય તેમ આગ જરતી નજરે ટીકી રહેતા પૂછ્યું. સેનાપતિજી, વિશ્વામિત્રની વાત તમને હું સમજાવું. ઘણી વાર પહેલાં વિશ્વામિત્રની પાછળ પાછળ આવી પહોંચેલા મહર્ષિ વશિષ્ઠે આગળ આવતા કહ્યું. સેનાપતિ પ્રતરજન બાગોલાની માફક ઘડીમાં વિશ્વામિત્ર તો ઘડીમાં વશિષ્ઠ તરફ ટગર ટગર જોઈ રહ્યા. પ્રતરજન, તમારે મહર્ષિ પાસે કંઈ સમજવું છે? વિશ્વામિત્ર વશિષ્ઠની વિડંબના કરતા હોય તેમ હસ્યા. પોતાના સેનાપતિની વફાદારીમાં તેમને અચર શ્રદ્ધા હતી. હા મહારાજ, મારે સમજવું તો પડશે ને. પ્રતરદને મહારાજ વિશ્વામિત્રે ધાર્યા કરતાં તદ્દન ઉલટો જવાબ દીધો. પોતાના રાજવીનું અપમાન કરવાનો તેમનો આશય નહોતો, પણ આ અસાવધ પરે જાણે દૂધપાકના મીણાની અસર નીચે હોય તેમ ઈરાદા વિના પ્રતરદન વિશ્વામિત્રનું અપમાન કરી બેઠા. પ્રતરદનના અછડતા જવાબથી સન્નાટો છવાઈ ગયો. મોટો ધરતીકંપ થયો હોય એમ સૌ ધ્રુજી ઉઠ્યા. મહારાજ વિશ્વામિત્ર કાપ્યા હોય તો લોહી ન નીકળે એવા થઈ ગયા. એક ક્ષણભર કોઈને શું બોલવું તે સૂજ્યું નહીં. આ વાર્તાલાપનું પરિણામ ભયંકર હશે એટલું સૌને સમજાયું. સેનાપતિજી, મહર્ષિ વશિષ્ઠે તરત સ્વસ્થ થતા પરિસ્થિતિ જાળવી લેવા કહ્યું. અમારા આશ્રમમાં જે અન્નભંડાર છે તે જુદા જુદા આર્ય રાજ્યોએ અહીં પ્રસ્થાપિત કર્યો છે. ખરું પૂછો તો આ આર્યનો કોઠાર છે. રાજન વિશ્વામિત્ર એ અનાજ દસ્યુઓ માટે આપી દેવાનું કહે છે. હું કહું છું આપની સેના હજી બે દિવસ રોકાય તો તેનું ગજા સંપન્ન આતિથ્ય કરું, પણ આર્યોના આ જન્મ શત્રુઓ દસ્યુઓ માટે તો આર્યનું અનાજ નહીં આપું. હવે વિશ્વામિત્ર એ અનાજ આંચકી લેવા માંગે છે, તમને એ બાબત આદેશ આપે છે. હું જાણું છું કે તમારી પાસે વિશાળ સેના છે, તમારો પ્રતિકાર કરવાનું સરળ નથી તે પણ જાણું છું. એમ છતાં સ્પષ્ટ કહું છું કે આ કોઠાર લૂંટનારે મારા અને અરુંધતીના મૃતદેહ પર થઈને આગળ વધવું પડશે. મારો ધર્મ મને નિર્માલ્યતા નથી શીખવતો. અત્યાચારનો સક્રિય પ્રતિકાર કરવાની શક્તિ અમે હારી નથી બેઠા. આટલું કંઈ વશિષ્ઠે પ્રતરદન પર સર્વ વિજયી મીટ માંડી. વશિષ્ઠની વાણી કરતાં તેમની દ્રષ્ટિ વધારે અસરકારક લાગતી. મહર્ષિ વશિષ્ઠની દ્રષ્ટિથી ગવાતા હોય એમ પ્રતરદન બે ડગલા પાછા હટી ગયા. મહર્ષિના નયનોના તેજનો પ્રતિકાર કરવાની પ્રતરદનમાં શક્તિ નહોતી. મહર્ષિ વશિષ્ઠની વેધક દ્રષ્ટિ પડે ત્યાં બલભલા રાજવીઓના રાજમુકટ તેમના ચરણોમાં આરોટતા મહર્ષિની નજરનું જાદુ બ્રહ્મવર્તની એક ગાથા બની ગયું હતું. ડરેલા રહેતા મહર્ષિના નયનો આ રીતે કોઈનીએ સામે મંડાતા ત્યારે એ દ્રષ્ટિમાં તેમનો પ્રચંડ આત્મા ઠલવાતો. ગુગવાતા પૂર કે મહાસાગરના લોઢ સામે જેમ કોઈ ટકી ન શકે તેમ મહર્ષિ વશિષ્ઠના આ પ્રાણ પ્રવાહનો સામનો કરવાની ભાગ્યે જ કોઈની શક્તિ હશે. બાપડા પ્રતરદનનું શું ગજું? મહર્ષિજી, આપનો આર્ય કોઠાર લૂંટવાનો કોઈને વિચાર પણ કેમ આવે? પ્રતરદન વશિષ્ઠ સમક્ષ ઝૂકી પડ્યા હોય તેમ કહ્યું અને ઉમેર્યું, મહારાજ વિશ્વામિત્ર, આપને આવો વિચાર ક્યાંથી ઉદ્ભવ્યો? મહારાજ વિશ્વામિત્રને પગ નીચેથી ધરતી સરકી જતી લાગી. આવો આઘાત તેમણે ક્યારેય સહ્યો ન હતો. દસ્યુઓના હાથમાં પકડાયા હતા ત્યારે પણ નહીં. અનાજ અને દસ્યુઓનું થવું હોય તે થાવ, પણ સેનાપતિનો આવો ઉગાડો વિદ્રોહ કેમ સહી શકાય? વર્ષોની જહેમતથી પ્રસ્થાપિત કરેલું પોતાનું રાજગૌરવ પ્રતર્દને પરમાત્રમાં રોરી ટોરી નાખ્યું તે કેમ ચલાવાય? થોડી વાર તો શું કરવું શું કહેવું એ કાંઈ ન સૂજતું હોય તેમ વિશ્વામિત્ર એકીટસે જોઈ રહ્યા. તેમના અંતરમાં ગુસ્સાનો જ્વાળામુખી ભભૂકી ઉઠ્યો હતો. અંતરના એ ખદખદતા લાવાને દબાવવા વિશ્વામિત્ર મથ્યા, પણ તેમાં ફાવ્યા નહીં. તેમણે ગર્જના કરી કહ્યું, શું કહ્યું? પ્રતર્દન ધ્રુજી ઉઠ્યા. રાજન, આપના સેનાપતિએ કહ્યું તે આપે સાંભળ્યું. મહર્ષિ વસિષ્ઠે નજીક આવી મહારાજ વિશ્વામિત્રને ખભે હાથ મૂકતા કહ્યું, આપની હઠ છોડી દો, દસ્યુઓનું રક્ષણ કરવું હોય તો કરો, તેમને લૂંટનું અનાજ ખવડાવવાનો વિચાર છોડી દો. મહર્ષિ, મારે આપની સલાહની જરૂર નથી. વિશ્વામિત્રે વસિષ્ઠનો હાથ ખભા પરથી અપમાનજનક રીતે દૂર કરતા ક્રુદ્ધ સ્વરે કહ્યું, મહર્ષિ વસિષ્ઠ સાથેના સંઘર્ષમાં પોતે માત થયા તેનું તીવ્ર ભાન વિશ્વામિત્રને ઉશ્કેરાટને માર્ગે લઈ જતું હતું. મારી સલાહની તમારે જરૂર છે. સર્વ આર્ય રાજવીઓને ઋષિઓની સલાહની આવશ્યકતા છે. સલાહ આપવી એ જ તો અમારો ધર્મ છે. દસ્યુઓનું આટલું બધું પેટમાં ભરે છે તો આવડી મોટી સેના લઈને નીકળવાને બદલે કાન્યકુંભજથી અનાજ મોકલી દેવું હતું ને? આશ્રમનો કોઠાર લૂંટવાનો આદેશ આપનાર રાજન, તમે પોતે શેનો ત્યાગ કર્યો છે? જે માનવ પોતે સર્વસ્વ ત્યજતો નથી તેને બીજાને ત્યાગ કરવાનું કહેવાનો કોઈ અધિકાર નથી, સમજ્યા? મહર્ષિ વસિષ્ઠે ખંજરની જેમ ખૂંચી જાય તેવા વેણ કયા. તેઓ પણ જાન પર આવીને બાજી ખેલતા હતા. સ્વામી, ભગવતી અરુંધતીએ વચ્ચે એટલું કહ્યું, અને હું ત્યાગું તો? વિશ્વામિત્ર મનોમન નિર્ણય કરતા હોય તેમ બોલ્યા. તેમના મનમાં ભગવતી લોપામુદ્રાનું વાક્ય ગુંજતું હતું, તમારે માટે તપની આવશ્યકતા ઉપસ્થિત થાય ત્યારે સગરો કર્તવ્યભાર ઉતારી નાખતાય અચકાશો નહીં. આ બાબતનો નિર્ણય લેવાની ઘડી આવી પહોંચી હતી. તે ઘડી અણધારી અને આંચકો આપે એ રીતે આવી હતી, પણ હવે તેને પાછી ન ઠેલાય, જરા પાછા પડવા જેવું થયું હતું. પણ તેથી શું? જીવનમાં આગળ વધવાનો માર્ગ ઘણીવાર આઘાતોના ખાડામાંથી પસાર થતો હોય છે. ભીષણ રોષની વચ્ચે તેમના અંતરમાં સર્વ ત્યાગ કરવાનો ઝબકારો થયો. એ ઝબકારાએ તેમનો રોષ ગારી નાખ્યો. શું ત્યાગો? મહર્ષિ વસિષ્ઠના અવાજમાં પડકાર હતો. રાજા સાચો ત્યાગ ન કરી શકે એવો ગર્ભિત ધ્વનિ પણ તેમના એ નાના સા પ્રશ્નમાં પડ્યો હતો. વિશ્વામિત્ર વામણા હોય એ રીતે વસિષ્ઠ તેમની સામે જોઈ રહ્યા. મારું સર્વસ્વ એકવાર નિર્ણય કરી લીધા પછી અંતરના ઉધામાં માત્ર સમી ગયા હોય તેમ વિશ્વામિત્રએ શાંતિપૂર્વક કહ્યું. આ કથનમાં બળાસ નહોતી, નમ્રતા હતી. પ્રતર્દનને સજા કરવાનો ખ્યાલ સરખોય હવે તેમના મનમાં રહ્યો નહોતો. તેમણે વિચાર્યો હતો આત્મદમનનો માર્ગ. ઈશ્વરે તેમને ક્રોધને વશ થતા વારી મહાન કૃપા કરી હોય તેવો કૃતકૃત્યનો ભાવ તેમના અંતરમાં છવાઈ રહ્યો. તો તમારો અધિકાર આ જ છે તેથી અટકેરો થાય. મહર્ષિ વસિષ્ઠ કોઈ પ્રમેયનો તારો મેળવવાના હોય તેમ બોલ્યા. પ્રતર્દન, ઘડી પહેલાં ઉકરી ઉઠેલા મહારાજ વિશ્વામિત્રે રોજિંદું સામાન્ય કામ સોંપતા હોય તેમ કહ્યું. મહારાણી સાલાવતી અને કુમાર અરાતીને તાત્કાલિક તૈયાર થવા કહો. આજ્ઞા મહારાજ. પિંજરમાં સપડાયેલો ઉંદર તક મળતા છટકે તેમ સેનાપતિ પ્રતર્ધન આ મહારથીઓના સંઘર્ષથી દૂર રહેવા વિશ્વામિત્રની આજ્ઞાનું પાલન કરવા ઉપડ્યા. પોતે બેધ્યાનપણામાં બફાટ કરી નાખ્યો એમ તેઓ સમજ્યા હતા. જે તણખા જર્યા તેમાંથી કેવો ભડકો થશે તેની કલ્પના તેઓ કરી શકતા નહોતા. તેમનાથી તાપ જીરવાતો નહોતો એટલે તેમણે છટકવાની તક આવકારી. વિશ્વામિત્ર કોઈ ઉતાવળિયા પગલાંનો વિચાર નથી કરતા ને? અરુંધતીએ વાતનો દોર સાધ્યો. ભગવતી, આપ નિશ્ચિંત રહો, આપના અખૂટ અન્ન ભંડારને હવે ઊની આંચ નહીં આવે. ઘડી પહેલાં રૌદ્ર રૂપ ધારણ કરી બેઠેલા વિશ્વામિત્ર મીઠી મજાક કરતા હોય તેમ બોલ્યા. હાર્યા હોવા છતાં વિશ્વામિત્ર વિજયી વશિષ્ઠ કરતા વિશેષ સ્વસ્થ લાગ્યા. હું આશ્રમના કોઠારની ચિંતા નથી કરતી. અરુંધતી જરાય અકળાયા નહોતા. તેમની સ્વસ્થતા અવિચલિત હતી. તો આપ શેની ચિંતા કરો છો? તમારા યોગક્ષેમની. આપને મારા યોગક્ષેમની ચિંતા કરવાનું કોઈ કારણ કેમ? માતા સત્યવતીના નાના ભાઈ મારા આપજન નહીં? અરુંધતીના બોલે બોલે માતૃત્વ ઉભરાતું હતું. આપજનો સાથેનો આપનો વ્યવહાર બહુ ઉષ્મા ભર્યો ન લાગ્યો. સ્વસ્થ થઈ ગયા હોવા છતાં વિશ્વામિત્ર આટલું કયા વિના ન રહી શક્યા. જોકે વાક્યમાં રોષ કરતા તીખરનું પ્રમાણ વિશેષ હતું. સૈદ્ધાંતિક મતભેદો અંગત સંબંધોમાં આડે આવે ખરા? અરુંધતીમાં માતાનું હેત અને વિદુષીનું તાથસ્ય બંને હતા. માનવીના એ રીતે ભાગલા પાડી શકાતા હશે? વિશ્વામિત્રે પણ તત્વચર્ચા કરતા હોય તેમ લહેરથી પૂછ્યું. રાજન વિશ્વામિત્ર, મહર્ષિ વશિષ્ઠે વચમાં કહ્યું, હું થોડી સ્પષ્ટતા કરું. અવશ્ય કરો, એથી લાભ જ થશે. વિશ્વામિત્રના એ વાક્યમાં તેમની માનસિક અસ્વસ્થતાનો પડઘો હતો. રાજન, તમને દસ્યુઓના દુઃખમાં સહાય કરવાની ઈચ્છા થઈ તે આર્ય સંસ્કાર, કિંતુ દસ્યુઓને સહાયભૂત થવાના અતિ ઉત્સાહમાં પારકું ધન લૂંટી લેવાની કામના જાગી તે અનાર્ય વૃત્તિ. તમારી આર્ય વૃત્તિમાં હું તમારી સાથે હોઉં. અનાર્ય વૃત્તિનો મારી સમગ્ર શક્તિથી વિરોધ કર્યા વિના ન રહું. આમાં માનવીના ભાગલા પાડ્યા એમ કેમ કહેવાય? મહર્ષિ વશિષ્ઠની આ વાત સાંભળી વિશ્વામિત્રે તેમને કોઈ વાતની ધરપત થઈ ગઈ હોય તેમ નિરાતનો શ્વાસ મૂક્યો. તેમના મન પરથી મોટો બોજો હટી ગયો હોય તેમ તેઓ હરવાફૂલ થઈ ગયા. તેમના ઘડી પહેલાના તંગ ચહેરા પર પ્રફુલ્લતા પ્રસરી રહી. મારું દ્રષ્ટિબિંદુ હું સ્પષ્ટ કરી શક્યો. મહર્ષિ વશિષ્ઠે કઈ વાર શાંત રહી વિશ્વામિત્રને ફરી પૂછ્યું. મહર્ષિ, આપનું દ્રષ્ટિબિંદુ હું કઈ રીતે સમજ્યો તે કહું. વિશ્વામિત્રએ વશિષ્ઠના કથનમાંથી પોતાને ફાવતો મુદ્દો ઝડપી લીધો હતો. કહો, આપના કથનનો અર્થ હું એમ સમજું છું કે દસ્યુઓના અન્ન ભંડાર આર્યો લૂંટી લાવે છે તે આપ અટકાવશો? વિશ્વામિત્રે કુશળ રાજનીતિજ્ઞની છતાથી કહ્યું, વશિષ્ઠ પોતાની સાથે હોય એ કથનનો આવો જ અર્થ થાય તેમ પ્રતિપાદિત કરવાનો વિશ્વામિત્રનો આશય હતો. વિશ્વામિત્રને તો જાણે સાંકડી ગલીમાં સલવાઈ ગયા હતા તેમાંથી બહાર નીકળવાનો માર્ગ લાધી ગયો. ઘર્ષણ અને વૈમનસ્યના વિસંવાદી હવામાનને સ્થાને સુમેરનું સંવાદી વાતાવરણ જમાવવાની તેમને સુવર્ણ તક સાંપડી ગઈ. અવશ્ય એ મારો ધર્મ બન્યો. ભૂખે મરતા માનવીનું અન્ન લૂંટવા જેવું દુષ્કૃત્ય બીજું કોઈ નથી. મારા આશ્રમમાં કલંકિત અનાજ એકત્ર કરવાનું હું કદી ન ઈચ્છું. આ વાત હું આર્ય રાજવીઓને સમજાવવા મથીશ. આશા છે કે તેઓ મારી વાત માનશે. આમ થઈ શકે તે માટે એક કામ ન કરો, સંઘર્ષના ઉછારે ચડેલા વારધીને તેલ રેડીને શાંત પાડવા મથતા હોય તેમ મહર્ષિ વશિષ્ઠે કહ્યું. મારી પાસે આપસી અપેક્ષા રાખો છો. વિશ્વમિત્ર પણ સંઘર્ષ ટાળવા ઉત્સુક લાગ્યા. તમારા સૈન્યને કાન્યકુંભજ પાછું મોકલી દો તો. સેનાને કાન્યકુંભજ પાછી મોકલી દેવાનો નિર્ણય મેં ક્યારનોય મનોમન લઈ લીધો છે. વિશ્વમિત્રએ વશિષ્ઠની વાત સ્વીકારી લીધી હોય તેમ કહ્યું. સંઘર્ષના ફેનિલ મોજા શાંત થઈ ગયા. તંગ વાતાવરણ હરવું થઈ રહ્યું હતું. તે ક્ષણે મહારાણી સાલાવતી કુમાર અરાતીને લઈને આવી પહોંચ્યા. પાછળ પ્રતરદન પ્રવેશ્યા. મહારાણીએ પ્રતરદનની વાત પરથી ક્ષુબ્ધ વાતાવરણની કલ્પના કરી હતી. તેને બદલે વિશ્વામિત્ર અને વશિષ્ઠના વદન પર મૈત્રીનો ભાવ જોઈને તેમને નિરાત થઈ. સાલાવતીએ અરુંધતીને પ્રણામ કર્યા. પછી તેમણે વિશ્વામિત્રને કહ્યું, તમે મને તાત્કાલિક તૈયાર થવાનું કેમ કહેવડાવ્યું? એવું શું થઈ ગયું છે? હજી તો આપણે ભોજન લેવાનું બાકી છે. મને કંઈ સમજાતું નથી. શું વાંધો પડ્યો? મહારાણી, વાંધો ઊભો થયો લાગતો હતો તે પતી ગયો. કાન્યકુંભજથી જે કાર્ય માટે હું નીકળ્યો હતો તેની જવાબદારી મહર્ષિ વશિષ્ઠે ઉઠાવી લીધી. હવે સૈન્ય તાબડતોબ પાછું કાન્યકુંભજ પહોંચી જાય તેમ કરવું છે. સારા કામમાં પરનો વિલંબ ન કરવો. મન પર કોઈ પ્રકારનો ભાર ન હોય એ રીતે વિશ્વામિત્ર વાત કરતા હતા. છતાં તેમના મનમાં પોતાના જીવન પરંપરાને ધર્મમૂળથી ફેરવી નાખવાનો નિર્ણય અફરપણે થઈ ચૂક્યો. ભગવતી લોપામુદ્રાએ કહી હતી તે ઘડી આવી પહોંચ્યાની તેમને પૂર્ણ પ્રતીતિ થઈ ચૂકી. અણધારી રીતે આવી હોવા છતાં આ ઘડીનું આગમન તેમને ગમ્યું.